अनुभवी होय तो अर्थ जाने। ईश्वर भक्त महाराज ना सानिध्य में अलक्ष एटले आत्मा परम तत्व ने पामवा माटे पोताना जीवन में गुरु महाराज ना सानिध्य में जे कई मळ्यु एनी वात आंतरदृष्टि जेनी पासे आंख उलटी हुई बाह्य दृष्टिओ अने बाह्य जीवन ए तो बहु सहज छे। रस्ते चालता ही पग में रोड़ान कांकरा अथड़ाय एम बाह्य वृत्तिओ तो भटकती भटकती चारे बाजू रखड़ाज थती हो। पण जे अंतरवृत्ति छे जेने ईश्वर पोताना अनुभव प्रमाणे कहू के कि अलक्ष एवा आत्मा ने जाणवा माटे समझवा माटे अनुभूति करवा माटे दृष्टि ने बाळवी पड़शे अंतर्मुख करवी पड़शे। अंतर्मुखता एज आत्मानो अनुभव आपी शके। अंतर्मुखता एज आत्मानु दर्शन करावी शके। उपनिषद तो परांची मुखानी इंद्रियाणी कहीने आ विषय ने त्या आगाड़ी एक बाजू मूकी दीदो के विषयों बहिर्मुख छे इंद्रियो बहिर्मुख छे शरीर में शरीर थी बहारनु जोई शके छे पर अंदरनु नथी जोई शके। जूनी कहेवत में कही है कि दीवा नीचे अंधार दीवो बधे प्रकाश आपतो पण दीवानी नीचे जोईए तो अंधारू। एम इंद्रियो बहिर्मुख छे बहारनो बधो ज प्रकाश अनुभवी शके पण बहिर्मुख होवाने कारणे अंतर्मुखतानो जे प्रकाश आत्मानो छे ए जोई शके। अने एना माटे कह्युं के आँख उलटी आँख एटले के दृष्टि વિચારવાની દ્રષ્ટિ માણસના ચિંતનની દ્રષ્ટિ જે બાહ્ય છે એને અંદર કરવા જ્યાં સુધી મન સહિત ઇન્દ્રિયો બહાર ભટકતી હશે ત્યાં સુધી આત્મદર્શન આત્માનુભૂતિ ક્યારેય થઈ શકે। એટલે આત્માનુભૂતિ કરવા માટે અહીંયા આગાડી ઈશ્વરદાસ જે મહારાજે જેનું નિકટ મહારાજનું નિકટ જેને મળ્યું છે તેવા અને જય મહારાજે જે આપેલી આત્મદ્રષ્ટિ અને આત્મ સાક્ષાત્કાર એનો અનુભવ કેવી રીતે કરવો એ ગુરુ મહારાજ પાસેથી મેળવીને આપણા બધા માટે આ પદમાં આ ભજનમાં એમણે તું ખૂબ સુંદર રીતે ગોઠવ્યું। એટલે એને વિચારીએ એનું ચિંતન કરીએ તો એમાંથી ને એમાંથી આપણને આત્મદર્શન થાય અંતરદ્રષ્ટિ મળે થાય તો કે જે અનુભવી હોય તો અર્થ જાય। આ બહિર્દ્રષ્ટિ અને અંતરદ્રષ્ટિ શું એનો જે અર્થ સમજે છે એ જ આત્માને પરમ તત્વને અલક્ષને અલખને જાણી શકે ઓળખી શકે। અલખ એટલે અલખ જ છે અલક્ષ મોડેથી વાતો કરવાનો વિષય નથી અલક્ષ આંખથી જોઈ શકવાનો પણ એ વિષય નથી આ કાન વડે સાંભળાય તે કાનનો પણ એ વિષય નથી અલક્ષ। પણ જ્યારે એનો જે કોઈ અનુભવી હોય કોઈ સદગુરુ એ સદગુરુ જ આ દિશા તરફ યાત્રા કરાવી શકે જેને અંતરયાત્રા કહેવાય આત્મદ્રષ્ટિ અંતર્મુખતા તરફ લઈ જનાર કોઈક અનુભવી અને અનુભવી કોણ ગુરુ મહારાજ। કે જેની પાસે આ કંઈક ઉપલબ્ધિ છે આત્માને, જે આત્માની ઉપલબ્ધિ વડે જ એ અનુભવથી એના આશ્રિતને, એને શરણે ગયેલાને પણ આંતરદ્રષ્ટિ કરાવડા, અંતર્મુખતા કરાવડા. અને અંતર્મુખતા કંઈક વેદ અગાધમાં વાણીએ વર્ણવ્યું, મૂલમોલે જઈ મોજમાં. વેદનું જે વેદાંત છે, આત્મ તત્વદર્શન, જેને આપણે અંગ્રેજીમાં ફિલોસોફી, વેદનો અંતભાગ એને વેદાંત કહે છે. અને વેદ અગાધમાં, વેદના ઉડાણની અંદર જે તત્વ છે, જે તત્વ ઊંચામાં ઊંચું તત્વ છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમાત્મા બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, આ જે ચાર વેદના મહામંત્રો છે, મહાસૂત્રો, એ વેદના અંતભાગમાં આવે છે. એટલે વેદ વાંચતા વાંચતા છેક એના તળિયામાં ઉતરો ત્યારે આ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલા માટે કે વેદ અગાધમાં, જેમ દરિયો અગાધ હોય, ઊંડો હોય, એમ વેદ, વેદનું જ્ઞાન એટલું જ ઉડાણમાં છે. અને વેદ, વેદનું એ ઉડાણવાળું જ્ઞાન, એનું નામ છે વેદાંત. અને એ વેદાંત આપણને આત્મદર્શન કરાવે. કોઈ પણ ગ્રંથમાં જોશો ને, તેનો પ્રારંભ કોઈક વાર્તાથી થશે, કોઈ દ્રષ્ટાંતથી. પણ જે મૂળ તત્વ, મૂળ વાત કહેવાની હોય, એ છે ઉડાણમાં છે, છેલ્લે કહેશે. ગીતામાં જુઓ, અર્જુનના વિષાદની વાત કરી, અંતર તો બીજા અધ્યાયની અંદર, સાંખ્યની અંદર લઈ ગયા છે, કે આ આત્મા તો અગાધ છે, જાણી ન શકાય એવો છે, આત્મા અમર છે, આત્માને મૃત્યુ નથી. જેમ આપણે જૂના કપડાં છોડીને નવા વસ્ત્રો હસતા હસતા પહેરીએ, જેમ આત્મચેતના પણ જૂના શરીર છોડીને નવા શરીર ધારણ કરે છે. આવી નયનમ છિંદંતી શસ્ત્રાણી, એ શસ્ત્રથી છેદાતો નથી, પાણી એને ભીજવતો, ભીજવી શકતો નથી, પવન એને સૂકવી શકતો નથી. આ જે સાંખ્ય જ્ઞાન, એ વાત ગીતામાં ભગવાને આપી. અને છેક છેલ્લે તો એટલે એટલે સુધી લઈ ગયા ભગવાન, કે બસ આત્મતત્વ, જેને આત્મસંયમ યોગ, આત્મદર્શન કર્યું, ત્યાં સુધી લઈ ગયા. એટલે જેમ ગીતામાં, રામાયણમાં, મહાભારતમાં પણ શાંતિ પર્વ જુઓ, જ્ઞાન છે. તો એ મહાભારત, ગીતા, રામાયણ, અને ભાગવત પણ લઈ લો, એનો એકાદશ સ્કંદ એટલે નર્યું ચોખ્ખું ઘી, વેદાંત, જ્ઞાન, માત્ર જ્ઞાન. એટલે દરેક ગ્રંથમાં જે પ્રતિપાદન કરવાનું હોય ને, એ છે ઉડાણમાં છેલ્લે હોય. જેમ વરઘોડો નીકળ્યો હોય તો વરરાજા છેલ્લે હોય, એને ઓળખવા, એને જોવા માટે આખો વરઘોડો પાસ થાય ત્યાં સુધી ઉભા રહેવું પડે. એમ આ તત્વ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે કે બધા શાસ્ત્ર ગ્રંથોને વાંચતા 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 છેક છેલ્લે જાઓ ત્યારે એ મળે. એને ઈશ્વરદાસજી કહ્યું, વેદ અગાધમાં વાણી વર્ણવી. તો એ માત્ર વાણીમાં જ વર્ણન કર્યું છે, વાસ્તવિકતા જુદી છે તત્વની. કહી દીધું બહુ સ્પષ્ટ, વેદ અગાધમાં આ વાણીએ થોડો ઘણો વર્ણવ્યું, બાકી એ વાણીનો વિષય નથી. વેદની અંદર અગાધ છે. અને એ રીતે જઈને મૂળ મોલે જઈ મોજમાં, પોતાની એ મૂળ સ્થિતિમાં જઈને, આત્મસ્થિતિમાં જઈ આનંદ, આત્માનંદનો અનુભવ કર્યા. માત્ર આત્માનો અનુભવ, માત્ર આત્માના આનંદનો જ અનુભવ, વિષયાનંદ નહીં. વિષયાનંદ તો છીછરો છે. જ્યારે આ તત્વ વેદાંત, વેદનું અગાધ, વિષયાનંદ જીવનનો જીવનની છતરા પણ છતરાય, પણ એની અંદર જે આત્માનંદ આત્માની અનુભૂતિ એ જ વેદના અગાધ જેટલું ઉડાણ એટલું જ ઉડાણ જેની આત્માની સમજ. આપણે આપણા શરીરને જ આત્મા માની બેઠેલા છે, આજ હું છું, આજ હું છું, એ ઉલટું સમજ્યા છે. જે વાસ્તવિક સમજ છે એનાથી કેટલાય દૂર દિશા જ અવળી છે. જવાનું છે આત્માનુભૂતિ તરફ અને જઈએ છીએ દેહાધ્યાસ તરફ. પૂર્વમાં જવાનું હોય અને પશ્ચિમ તરફ દોટ મૂકી, ક્યાંથી આત્માનું દર્શન થવાનું? જે ધર્મ આપણને આત્મા તરફ લઈ જાય છે, પણ એ જ ધર્મને લઈને આપણે અવળી દિશામાં દોડીએ છીએ કે આ આપજે, ફલાણું મારું થાય, મારું આટલું થાય, મારા આટલું એ કરજો, મારી આટલી મારી પર આટલી કૃપા કરજો, અવળે રસ્તે. એ અવળી દિશામાં ક્યારે પણ આત્મદર્શન થઈ શકે. એટલે આ કોણ જાણે, અનુભવી હોય તે જાણે. અનુભવી કોણ છે? જેમ કોઈ પણ વિષયનો અનુભવી હોય તો આપણને છેક સુધી લઈ જાય, આવો જુઓ. ક્યારે લઈ જાય? એને જ્ઞાન હોય, એને એનો અનુભવ હોય. એમ આત્માનુભૂતિ જેને હોય એ જ આત્મા સુધી લઈ જાય કે ચાલો મારી સાથે, હું તમને આત્મા સુધી. તો ઈશ્વરદાસજી પણ ગુરુ મહારાજને અનુભવી કહે છે, આ બીજાનું કામ નથી. જે આત્માનું દર્શન, આત્માને ઓળખવો સમજવો, એ અનુભવી ગુરુ મહારાજ જાણી સમજી શકે છે. અને એ રીતે મૂળ તત્વ જે છે, શરીરે મૂળ નથી, આત્મા. આ શરીરને ન જોઈ શકાય એવો મોટામાં મોટો ટેકો હોય તો આત્માનો. અને આત્મા નીકળી ગયા પછી આ શરીરને ઉભું રાખવા માટે પ્રયત્ન કરો જોઈએ, ગમે ત્યાં લબડી પડશે. તમે ગમે એટલો પ્રયત્ન કરશો તો ઊભું નહીં રહે, દોરડે બાંધી લટકાવશો તો આ તોય લબડી પડશે, ટેકા મૂકીને ઊભું રાખશો તોય લબડી પડશે. કેમ? એનો જે મૂળ ટેકો હતો એ ટેકો નથી. પછી ગમે એટલા પ્રયત્ન કરો ને, મૂળ મોલે જઈ મોજ નથી દેખાતો, છતાંય ટેકો મોટામાં મોટો છે. આ શરીરને આટલું અક્કડ ને આટલું વ્યવસ્થિત બેસાડી શકો છો, તમે હલાવી ચલાવી શકો, પણ એ ટેકો દેખાય છે? મકાનના પિલર તો દેખાય છે, આ ટેકા છે, એને જેમ મકાન ઉભું, પણ આ ઘર ઉભું છે એનો ટેકો વધી કાઢો છો અંદર, નહીં જડે, છતાંય નથી એમ કહેશો? મૂળ મોલે જઈ, એ મૂળમાં જઈને આ જે કંઈ જીવનનો આનંદ મેળવી રહ્યા છે એનો આનંદ. શરીર થકી, શરીરની ઇન્દ્રિયો થકી, મન વડે જે કંઈ આનંદ મેળવો છે, બધો જ આનંદની પાછળની શક્તિ તો, એની ઉર્જા તો આત્માની છે. જો આત્માની ઉર્જા શરીરમાં ના હોય તો શરીર આખે આખું હોય, આંખો કાન નાક ઉઘાડું હોય, છતાં ના જોઈ શકો, ના સાંભળી શકો, ના સુગંધ લઈ શકો, કે ના મોઢામાં કોળીઓ ખાઈને એનો સ્વાદ માણી શકો. કેમ? જે મૂળ હતો, જે મૂળ ઉર્જા પ્રાપ્ત થતી હતી, એ ચેતના તો ત્યાંથી ચાલી ગઈ. શરીરને 1000 ટેકા બાંધીને ઊભું કરો તો એ સીધું તો હરખું તો નહીં જ ઉભું રહે. તો એ આત્માની અનુભૂતિ છે, એ આત્માનું અસ્તિત્વ છે શરીરમાં, કે જેને કારણે એ આટલું બધું જ કાર્ય કરી શકે છે, બીજા વગર આધારે એ ઉભો રહી શકે છે. મૂળ મોં લઈ જાય અને એનો આનંદ મોજમાં રહે. મૂળ જે છે, મૂળ મોજે મૂળમાં જઈ મોજ માણે, કે પોતાના એ જ સ્થાનની અંદર પહોંચી જઈ અને એ આત્માના આધારે, એ આત્માના બળ વડે તમે આ બધી મોજ, આ સુખ, આ આનંદ આ ભોગવી શકો છો વૈભવ. એટલે અનુભવી હોય તો આટલું સાંભળ્યું હશે, આટલું વિચાર્યું હશે તો કંઈક સમજાશે કે શરીર શેનાથી તકે છે, આટલું અધર શેનાથી ઊભું છે. તો કે આત્માના ટેકા. અને કેવો છે આત્માનો ટેકો? દેખાશે નહીં, અલખ ને નિરખવા. એ ટેકાને જોવા માટે, એની અનુભૂતિ કરવા માટે કોઈક અનુભવીની જરૂર. અને એ રીતે પોતાના નિજ સ્વરૂપમાં જઈને આત્માનો આનંદ મેળવશે. મૂલ મોલે જઈ મોજમાં, અને મોજમાં, મોજ એટલે આત્મા આનંદ કરતા ઉપરની વસ્તુ, એનું નામ મોજ. શું કરો કે ભાઈ લહેરમાં, કાઠિયાવાડમાં કે લહેરમાં જ. પણ એથી પછી એથી આગળ કેમ છું? મોજમાં બસ ને પતી ગયું. મોજ એટલે પૂરેપૂરો આનંદ. કાઠિયાવાડમાં આજે આ શબ્દો બોલાય, કાં ભાઈ કે લહેરમાં મજામાં. અરે મોજ છે મોજ, આમ બોલે ફક્કડ છે. મોજ એટલે એક આનંદ. અને એ આનંદ એટલે મુક્ત આનંદ. અને એટલા માટે એને કહ્યું મોજ શબ્દ. બીજો શબ્દ નથી મૂક્યો. મોજ અનહદ, હદ વગરની મોજ, હદ વગરનો આનંદ, એનું નામ મોજ. તો એ અલખને, એ આત્માને અનુભૂતિ કરવા માટે આવી રીતે સમજણ પૂર્વક, આવા સત્સંગથી, આવા ચિંતનથી એ અલક્ષને ની અનુભૂતિ કરી શકે. હવે અત્યારે થોડો ઘણો પણ અનુભવ થાય કે નહીં આત્માનો? આત્માનો અનુભવ થોડો ઘણો થાય કે ના થાય? ઉંદરડી આવતાની હશે એ આવી કહે કુદે શરીર અને અંદરની આત્મચેતના જોઈ રહી. ઓહો, કેવાય તો એ જે કઈ પણ અનુભવ છે, આપણે આટલી વાતો સાંભળીને કે આવો સત્સંગ કરીને શરીરના ભાવોથી થોડાક બહાર નીકળીને આત્મામાં ડૂબીએ કે પોતાના સ્વસ્વરૂપને અનુભવીએ તો થોડો ઘણો અણસાર તો મળે જ કે આ શરીર હું નથી. આ શરીરને સાચવનાર તો આત્મામાં કઈ શક્તિ છે, કયા કેમિકલ હશે, કઈ મેડિસિન હશે કે આ શરીરને સડવા નથી દેતું? ભગવાને કઈ એવી મેડિસિન આ ચેતના મૂકી? વર્ષોના વર્ષો સુધી જીવ્યા કરો અને મેડિસિન ચેતના ત્યાં બહાર નીકળી ગઈ, પછી અંગ્રેજી હોજો ઘરમાં, એક દાડો બે દાડા તરત ગંધાશે. તો એ અનુભવ આ કરવા. અલક્ષ, એ આત્મા અલક્ષ છે, ન જોઈ શકાય તેવો, ન અનુભવી શકાય, છતાંય એનો સ્વીકાર આપણે કરીએ જ. અને એને સ્વીકારવું પડે કે અંદર ચેતના છે તો આ શરીર મોલ મોલે જઈ. અને જેને આત્માનુભૂતિ કરી દીધી, આત્માનો અનુભવ કરી લીધો, એટલે શરીરના જે કઈ સુખ દુઃખ છે એનાથી પર નીકળી જઈ, એનાથી બહાર નીકળી જઈ. કેટલા એવા મહાપુરુષો, સિદ્ધ મહાપુરુષો થઈ ગયા, શરીરની પીડાને પીડા તરીકે ના ગણી હોય, શરીરમાં ગમે એટલી પીડા હોય છતાં હસતા હોય. એવા અનેક સંતો રમણ મહર્ષિ કેન્સર થઈ ગયેલું, લાસ્ટ સ્ટેજના કેન્સરની અંદર છેલ્લો કર્યા પછીથી પણ કોઈ પણ વ્યક્તિ આવે, કોઈ પ્રશ્ન પૂછે જિજ્ઞાસાથી, તો એને હસીને અંતરના ભાવથી ઉત્તર આપે. પૂછે કે આ શરીર આટલી બધી પીડા છે ને તમને? તો મને ક્યાં પીડા, શરીરને પીડા. રામકૃષ્ણ પરમહંસ એ જ અવસ્થા, શરીરને છે મને ક્યાં. એ ભાવ ટકાવવો બહુ અઘરો છે. શરીરમાં ભયંકર પીડા થતી હોય, ભયંકર વેદના થતી હોય ને, ત્યારે ભલભલા જ્ઞાનીનું જ્ઞાન પણ ભૂલી જાય. આપણે મહારાજને પૂછેલું, પ્રેમ થાવે, ખૂબે થાય, બાકી અત્યારનો અનુભવ આજે સમજણ છે, જે કઈ વાંચ્યું છે, સાંભળ્યું, વિચાર્યું, એનું શું થાય છે? રામ મહારાજ બધું કે છે, કશું યાદ થાય, પીડા થતી હોય ને શરીર, કે મન એ તરફ પડી જાય, તે છતાંય હસ્તે મોણે બીજાને જવાબ આપે, મારા સિદ્ધ બધાની વચ્ચે બેઠા હોય, એ પીડાને બીજાને સમજવા ના દે, ખબર ના પડવા, તો એ આત્મભાવ મૂલ મોલે જઈ મોજ માં શરીરની પીડાને બિલકુલ ભૂલી જાય, ગમે એટલી પીડા દર્દ થતું હોય તો પણ આત્માનુભૂતિનો આનંદ એ સમા માણસ સગા વ્યક્ત થઈ અલખને નિરખવા આંખ ઉલટી જય મહારાજ.